தானம் நமோ சித்தானம் நமோ ஆயரியானம் நமோ உவத்யாயானம் நமோ லோயே சப்வசாஹுணம் ஏசோ பஞ்ச நமுக்காரோ சப்வ பாவ பணாசனோ மங்களானஞ்ச சவ்வேசிம் பரமம் அவை மங்களம். આપણે આઠ કરણ ની વાત ચાલે છે બે ત્રણ દિવસથી. આપણો આત્મા જે વીર્ય વડે કર્મ બાંધે એ વીર્યનું નામ બંધન કરણ. એ વીર્યના ચાર પ્રકાર આવે છે, જે પ્રકૃતિ બંધનું કારણ બને, સ્થિતિ બંધનું કારણ બને, રસબંધનું કારણ બને, પ્રવેશબંધનું કારણ બને. એટલે સમયે સમયે આ જીવ આયુષ્ય સિવાયના સાત કર્મ બાંધતો હોય છે, એમાં વપરાતું વીર્ય એનું નામ બંધનકરણ. એ માથાથી પગ સુધી જે હલનચલન વાળું વીર્ય છે, દોડાદોડી વાળું, એને બંધનકરણ કહેવાય, એને કરણ વીર્ય કહેવાય. અને આત્મામાં જે શક્તિ છે એને લબ્ધિ વીર્ય કહેવાય. સિદ્ધ ભગવંતોમાં લબ્ધિ વીર્ય હોય, કરણ વીર્ય ના હોય. એટલે કરણ વીર્ય કર્મ બંધનું કારણ છે અને લબ્ધિ વીર્ય આત્માનો ગુણ છે. આત્મામાં પ્રગટ થયેલો ગુણ એ આત્માનું સ્વરૂપ હોવાથી બંધનું કારણ નથી, પણ એ ગુણ વિષયમાં વપરાય, ખાણીપીણીમાં, દોડાદોડીમાં, મોહની ચેષ્ટામાં, ત્યારે બંધનું કારણ બને છે. આ રીતે જે વીર્યથી જીવ કર્મ બાંધે એ વીર્યનું નામ બંધન કરણ. એવી રીતે પૂર્વકાળમાં બાંધેલા અશુભ કર્મ જે વીર્ય વડે શુભ કર્મમાં પલટાવે, અથવા પૂર્વકાળમાં બાંધેલા શુભ કર્મ જે વીર્ય વડે અશુભ કર્મમાં પલટાવે, એનું નામ સંક્રમણ વીર્ય. એટલે સંક્રમણ કરણ. મૂળ બધા કરણો આઠે આઠ વીર્ય રૂપ છે, શક્તિ રૂપ છે. આપણા આત્માની શક્તિ બંધમાં વપરાય તો બંધન કરણ, આપણા આત્માની શક્તિ કર્મને ઉલટસૂટ કરવામાં વપરાય તો સંક્રમણ કરણ. એ સંક્રમણ કરણના પણ ચાર ભેદ છે, પ્રકૃતિ સંક્રમ, સ્થિતિ સંક્રમ, રસ સંક્રમ અને પ્રદેશ સંક્રમ. જેમ પહેલા ગુંઠાણેથી દસમા ગુંઠાણા સુધી જ્ઞાનાવરણી કર્મ પાંચ પ્રતિ સમયે બંધાય છે, અને પ્રતિ સમયે એ પાંચ જ્ઞાનાવરણી એકબીજામાં ઠલવાય છે. મતિ જ્ઞાનાવરણી બાંધ્યું એ પણ બાકીના ચારમાં ઠલવાય, શુદ્ધ જ્ઞાનાવરણી બાંધ્યું એ પણ ચારમાં ઠલવાય. એ સંક્રમણ કરણ કહેવાય. આત્મામાં વીર્યના કારણે આવા હજારો ફેરફારો પ્રતિ સમયે થાય છે. એમાં જેટલી કસાયની માત્રા વધારે એટલું શુભ કર્મ અશુભમાં જાય, અને કસાય ઉપરનો જેટલો કંટ્રોલ એટલું અશુભ કર્મ શુભ રૂપે પરિણામ પામે. જેમ આપણે કોઈની સામે ઉદ્ધત થઈથી બોલીએ, ચાલીએ, મારામારી કરીએ, તો પૂર્વે બાંધેલું પુણ્ય કર્મ અશુભ રૂપે રૂપાંતર થઈ જાય, અશુભમાં સંક્રમી જાય. અને આપણે કોઈની પાસે ક્ષમા માગીએ, માફી માગીએ, નમ્રતા સૂચવીએ, તો પાપ કર્મ બાંધેલા હોય પુણ્ય રૂપે સંક્રમિત થઈ જાય. દુનિયાના વ્યવહારમાં પણ આવું છે, નમે તે સૌને ગમે, એટલે નમ્રતા જીવને ઉપર લાવનારી છે અને ઉદ્ધતા જીવને નીચે લઈ જનારી છે. એનો અર્થ થયા કે અશુભ કર્મ વધે, પેલામાં શુભ કર્મ વધે. વધે એટલે જૂનું બાંધેલું અશુભ શુભમાં આવે અને શુભ અશુભમાં જાય. આ સંક્રમણ કરણમાં આ બધો વિષય આવે છે. એમાં પણ ચાર ભેદ આવે, પ્રકૃતિ સંક્રમ, સ્થિતિ સંક્રમ, રસ સંક્રમ ને પ્રદેશ સંક્રમ. એમાં જે છેલ્લો પ્રદેશ સંક્રમ આવ્યો ને, એના આઠ ભેદ આવે છે. નામ તમે સાંભળ્યા હશે, પ્રદેશ સંક્રમના પીટા ભેદમાં ગુણ સંક્રમ, વિદ્યા સંક્રમ, યથાપ્રભુ સંક્રમ, ઉદ્વલના સંક્રમ, આ બધા સંક્રમના પેટા ભેદ આવે છે, સર્વ સંક્રમ, સ્ત્રીબુક સંક્રમ, એ બધી જુદી પ્રક્રિયા છે અશુભને શુભમાં નાખવાની અને શુભને અશુભમાં નાખવાની. કોઈ છેલ્લા સમયનું નાખે, કોઈ ઉદય સમયમાં નાખે, કોઈ આગલા સમયનું નાખે, એની બધી પદ્ધતિ પ્રમાણે કર્મનો જે એક કર્મ બીજામાં જાય એનું નામ કહેવાય સંક્રમ. તો એના પાસે પેટા ભેદ આવા આઠ છે. અને ઉદ્વર્તના અને અપવર્તના ત્રીજું અને ચોથું કર્મ એ માત્ર પૂર્વે બાંધેલા કર્મોની સ્થિતિ અને રસમાં જ થાય. સમજ થાય?
સ્થિતિ અને
રસમાં. ત્યારે થોડી સ્થિતિ બાંધી હોય અને બીજા આપણે વધારે લાંબી સ્થિતિ કરીએ એને કહે ઉદ્વર્તના. જેમ કોઈને આપણે ધારો કે અપશબ્દ કીધો, મારામારી થોડી કરી, એટલે કસાયમાં આપણે આવ્યા અને એના કારણે કર્મ બાંધ્યું. તો એ વખતે બહુ તીવ્ર પરિણામ નહોતો, સેજ આવે સાહેબ એને બોલી ગયા, એટલે અશુભ કર્મ બાંધ્યું. પછી બાંધ્યા પછી કોઈ આપણને ઠપકો આપ્યો, એ ઠપકો સહન ન થયો, આપણે વધારે પાવરમાં આવ્યા કે એમાં મેં શું કરી નાખ્યું, તો કરવું જ પડે ને આવું એમ કરીને પેલા કરેલા પાપને બહુ વખાણ્યું.
કરેલા પાપને વખાણ્યું,
વખાણ્યું અને એના ઉપર આમ પાવર કર્યો. એ વખતે પેલું બાંધેલું અશુભ કર્મ બધું વધારે તીવ્ર બની જાય, એ તીવ્રતા વધી રસ વધ્યો, એને કહે ઉદ્વર્તના. એ રીતે બાંધ્યું હોય કોડાકોડીનું થઈ જાય, 20 કોડાકોડી 30 કોડાકોડી, એ સ્થિતિની ઉદ્વર્તના. એટલે અલ્પ સ્થિતિ બાંધી હોય, અલ્પ રસ બાંધ્યો હોય, બાંધીએ ત્યારે બહુ કસાય મંદ હોય, એને પાછળથી આપણું અપમાન થાય, માનહાનિ થાય, કે આવું કંઈ ના કારણે આપણે આવેશમાં આવી જઈએ અને બધા જોરશોરથી કસાય કરીએ, તો પેલું જૂનું બાંધેલું થોડો રસવાળું વધારે રસવાળું બની જાય. અને ઘણી વાર જયારે બોલાચાલી કરીએ ત્યારે તો આવેશ ના હોય, પણ બોલાચાલી કર્યા પછી અપમાન થાય ત્યારે આપણે વધારે પાવરમાં આવી જઈએ એવું બને, એ સ્થિતિ રસની ઉદ્વર્તના કહેવાય. શું કહેવાય? ઉદ્વર્તના એટલે વધારો, વધારો. રીતદર આપણે જુદા જુદા કોઈ જીવ પગ નીચે ચગદઈ ગયો એટલે હિંસા થઈ ગઈ, હવે એનાથી કર્મ બાંધ્યું, પણ ખ્યાલ આવ્યો કે આપણા પગ નીચે કોઈક જીવ ચગદઈ ગયો છે, પછી એનો પશ્ચાતાપ કર્યો, એ જીવ પાસે ક્ષમા માંગી અને ગુરુપાએ જઈને પ્રાયચિત કર્યું અને બહુ વલોપાત થયો, અરે મારા હાથે એક પંચીની જીવની હિંસા થઈ ગઈ એમ કહીને ફરી ધ્યાન રાખવાનું મન થયું. આવો જે વલોપાત થાય, પશ્ચાતાપ થાય, મન પાછું પડે, એનાથી પેલું જૂનું બાંધેલું કર્મ અપવર્તના પામે. શું પામે? એ ઘટાડો. અપવર્તના થાય તો જીવનું ઉર્ધ્વગમન થાય, ગુંઠાણામાં ઉપર આવે, અને ઉદ્વર્તના થાય તો જીવનું અધોગમન થાય. એ ઉદ્વર્તના અને અપવર્તના વધારો ને ઘટાડો બાંધેલા કર્મોમાં સ્થિતિ અને રસનો થાય. કોનો થાય? બેનો, પ્રકૃતિનો નહીં. પ્રકૃતિ તો બાંધેલી જ છે, પ્રકૃતિ તો
બાંધેલી જ
છે, એમાં જ માત્ર વધઘટ કરવાનું. ઘણી બધા ચા બનાવી અને લાગે થોડી મોડી છે, ખાંડ નાખી એટલે ગળી કરી, અથવા ખાંડ વધારે થઈ ગઈ ગળી છે એમ લાગ્યું એનું બીજું દૂધ મોરો નાખીને એને ઓછા ગળપણ વાળી કરી, એ નવું નથી કર્યું, હતો એમાં વધારો ઘટાડો કર્યો. એમ જે કર્મ બાંધેલું હતું એને તીવ્ર રસવાળું અથવા એને મંદ રસવાળું કરવું, આનું નામ ઉદ્વર્તના અને અપવર્તના. એમાં જેમ જેમ આપણે ઉદ્વર્તના કરીએ તેમ તેમ આપણો સંસારમાં વધારે વધારો થાય. ઉદ્વર્તના એટલે કર્મનું તીવ્ર બનાવવું, અને જેમ જેમ અપવર્તના કરીએ તેમ તેમ જીવ ઉપરના ગુંઠાણામાં આવે. જો તમને ખ્યાલ હોય તો જયારે જીવ સમ્યક્ત્વ પામે છે અને પહેલા ગુંઠાણે ત્રણ કરણ કરે છે, એમાં પહેલું કરણ યથા પ્રવૃત્ત કરણ કરે છે, તો એમાં જ આવે છે કે આયુષ્ય સિવાયના સાત કર્મોની સ્થિતિ, આયુષ્ય સિવાયના જે 20 કોળા કોળી 30 કોળા કોળી સિદ્ધ કોઈ બાંધેલી સ્ટોકમાં છે એ બધાને ઘટાડીને અંત કોળા કોળી કરવી. શું કરવું? એક કોળા કોળીમાં કઈક ઓછી. આમ અપવર્તના અપવર્તના થઈ ને એવી રીતે સમ્યક્ત્વ પામ્યા બાદ દેશવિધિ પામે ત્યારે, અને દેશવિધિ પામ્યા બાદ સ્વવિધિ પામે ત્યારે પણ એ અંત કોળા કોળી માંથી પણ ઘણી સ્થિતિ તોડી નાખે, નાનું અંત કોળા કોળી કરે છે. એ વિશે આપણે કર્મકંદમાં નથી આવતો, પણ કર્મ પેઢીમાં આવે છે કે આજે અંત કોળા કોળી હતું એ પણ ઘણું હણી હણીને ઓછી સ્થિતિ વાળું કર્મ જીવ કરે. અને જેમ કર્મની સ્થિતિ ઓછી થાય, જેમ કર્મનો રસ ઓછો થાય, એમ એ કર્મનું બળ ઓછું થાય.
બરાબર,
બળ ઓછું થાય આત્માનો ગુણ પ્રગટ થાય. એટલે જ આત્મા ચોથે ગુંઠાણીથી પાંચમે આવે, પાંચમે ગુંઠાણીથી છઠ્ઠે આવે, અને છઠ્ઠેથી સાતમે થી શ્રેણીમાં ચડે. એ કર્મોની અપવર્તના થવાથી થાય, ઉદ્વર્તના થવાથી નીચે પડતી થાય. આ ચાર કરણ થયા, બંધનકરણ, સંક્રમણકરણ, ઉદ્વર્તનાકરણ અને અપવર્તનાકરણ.
અપવર્તન ત્રીજું છે કે ચોથું છે?
ચોથું. પહેલું બંધન, બીજું સંક્રમણ, ત્રીજું ઉદ્વર્તન, ચોથું અપવર્તન. હવે પાંચમું જે છે ઉદીર્ણાકરણ. એ જે કર્મ બાંધેલું છે, સ્ટોકમાં છે, સત્તા પડી છે, પણ હાલ એ લાંબી સ્થિતિ હોવાથી પાછલી સ્થિતિનો આજે ઉદય નથી. પાછલી
સ્થિતિનો ઉદય નથી,
ચાલુ સ્થિતિ વર્તમાન કાળમાં જે ગોઠવાયેલું હોય એનો ઉદય હોય, વર્તમાન કાળમાં ગોઠવાયું હોય એનો ઉદય હોય. જેમ આપણે મનુષ્ય છીએ, મનુષ્યનું આયુષ્ય આપણને બધાને ઉદયમાં વર્તે છે. ધારો 100 વર્ષનું આયુષ્ય લઈને આપણે આવ્યા છીએ, રહ્યા ભાવમાં બાંધીને, અને આપણે આજે 60મું વર્ષ ચાલે છે કલ્પના, તો 60મા વર્ષમાં જે આયુષ્કર્મના દરેક ગોઠવેલા છે એ ઉદયમાં છે. 61મા વર્ષના કર્મ આવતા વર્ષે ઉદયમાં આવવાના છે. 62મા વર્ષના આયુષ્ય કર્મ દરેક એના પછીના વર્ષે ઉદયમાં આવવાના છે. એમ 100 વર્ષ સુધી લાઈન પડેલી છે સ્ટોકમાં. આ મનુષ્ય આયુષ્યની વાત, એમાં 60મા વર્ષના આયુષ કર્મ દરેક ઉદયથી આજીવ ભોગવતો હોય ત્યારે જ 99, 98, 100 એમ પાછલા કર્મોમાં સમયોમાં જે આયુષ કર્મ દરિયા સત્તામાં પડ્યા છે અને કાળે કાળે ઉદયમાં આવવાના છે, એ દલીપને ત્યાંથી ખેંચીને 60મા વર્ષમાં જીવ લાવીને ભોગવે. 60મા વર્ષમાં લાવીને એ ઉદીર્ણા કહેવાય.
કેમ ખબર પડે?
ખબર તો કઈ નથી પડતી, શાસ્ત્રના વચનથી આપણને ખબર પડે. છતાં તમે એક પ્રમાણ આપો, હમણાં પેલા આટલું સમજી લો કે હાવ ખાલી ના કરે, પણ જ્યાં 500 દરીબ હોય તો 400 રાખે, 100 આમાં લાવે. એવી રીતે પેલો સમય ગયા પછી બીજા સમયે ફરી પાછા 400 પડ્યા છે, એમાંથી 300 રાખે, 100 લાવે.
બરાબર,
લત્તા હાવ ખાલી ના કરે, પણ દરીબ ત્યાંથી અહીંયા લાવે, આ ભોગવતો હોય ને ભોગવી નાખે. એના ઉદીરણા, ઉદીરણા એટલે મોડું ઉદયમાં આવવાનું હોય ને વહેલું લાવવું. હવે એના કારણે જુવાનીમાં જીણે આયુષ્યનો દરિયા વધારે ઉદયમાં આવે, એટલે પાવર બી હોય, સત્તા બી હોય અને શક્તિ પણ હોય બધી. અને પાછલી લત્તા એના ઘણા દલિયા આગળ ખેંચાઈ ગયા છે, બધા આગળ ઘણા
ખેંચાઈ ગયા,
એટલે લત્તા બહુ પાતળી હોય. એટલે એ આયુષ્ય કર્મ જયારે જીવ ભોગવવાનો કાળ આવે અને જીવ 98મા વર્ષમાં જાય, 99મા વર્ષમાં જાય, 100મા વર્ષમાં જાય, તો આયુષ કર્મ દરિયા ઘણા ઓછા હોય. આયુષ કર્મ દરિયા ઘણા
ઓછા,
કેમ કે ઉદીરણાના કારણે ઘણા દરિયા આગળ ભોગવાઈ ગયા છે. એટલે આયુષ્ય ડગમગ સ્થિતિ વાળું હોય, એક ધક્કો લાગે ને પૂર તૂટી જાય.
બરાબર.
એટલે આપણી વૃદ્ધાવસ્થામાં બધું જીવન બધું ક્ષણભંગુર થઈ જાય.
બરાબર.
કેમ આયુષ્ય છે,
આયુષ્ય છે
પણ આયુષ્યમાં દરેક બહુ ઓછા છે. 99મું વર્ષ આવે ને તો 98 વર્ષ સુધી રોજ એમાંથી ઉદીરણા કરી છે, રોજ એમાંથી દરેક આગળ લાયા છે. જોકે દરેક છે અનંત આનંદ ભાંજ્યા તારે, તો આટલા બધા દરેક આગળ ચાલ્યા ગયા છે અને ભોગવી ગયા છે. એ છીલી લેતા બહુ એટલે સેજ કોઈનો ધક્કો લાગે અને પૂરું થઈ જાય એ રીતે ખબર પડે. બાકી બીજી ખબર પડતી નથી. આ ઠેકરનો એવા જ જીવ પોતાના વીર્ય વડે કામ કરે છે, પોતાના પણ એકેનું જ્ઞાન આપણને થતું નથી.
બરાબર.
મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન બહુ અલ્પ માત્રા વાળા જ્ઞાન છે. હમણાં કેવો જ્ઞાન હોય બધું દેખાય. જ્ઞાન આપણને પેલા 500 માણસો લઈને જતું પ્લેન હોય, એટલું મોટું જહાજ ગામ જેવડું, તો હાલું 5 ગાઉ દૂર જાય ને તો દેખાતું નથી. એનો અર્થ એ કે પ્લેન તો છે, એવડું મોટું જ છે, કઈ નાનું થયું નથી. આપણા જ્ઞાનની કક્ષા બહુ ઓછી છે. આપણને જો કે અભિમાન છે, મને બધું આવડે છે આપણને, બાકી વાસ્તવિક આવું વિચારીએ ત્યારે ખબર પડે કે આપણું જ્ઞાન કેટલું કમ છે. એમાં શરીરમાં બધી ધાતુઓની ઉપર નીચે પરાવૃત્તિ થાય છે, કર્મોમાં પણ આવા ફેરફારો થાય છે. એક ફેરફાર દેખાતો નથી.
સાચી વાત.
કેમ કે કર્મ વર્ગણા જ આપણી આંખથી અદ્રશ્ય છે. આપણી આંખથી અદ્રશ્ય છે. 8 વર્ગણામાંથી 4 જ વર્ગણા આંખે દેખાય છે, ઔદારિક, વૈક્રિય, આરક ને તેજસ. બાકી 4 વર્ગણાઓ છે પૂતગલ, પણ એટલા બધા સૂક્ષ્મ છે કે દેખાતા નથી. જેમ રોજે રોજ મીંડે મીંડે આપણે શ્વાસ લઈએ છીએ, મૂકીએ છીએ, પૂતગલો આવે છે ને જાય છે, છતાં એક પૂતગલ દેખાતું નથી.
બરાબર.
આપણી આજુબાજુ કોઈક બેઠું હોય તો આપણા શ્વાસના પૂતગલો દુર્ગંધ વાળા નીકળતા હોય, એ કહે કે તારો શ્વાસ બહુ ગંધાય છે.
બરાબર.
ઠાકોર આપણ આંખે નહીં દેખાય, એટલે શ્વાસોશ્વાસ વગરના પણ ન દેખાય તેવી છે. ભાષા વર્ગના હું બોલું છું એ મારા શબ્દો તમારા કાન સુધી આવે છે, તમે સાંભળો છો, અર્થ સમજો છો, પણ આંખે નથી દેખાતા. એ પણ આટલી સૂક્ષ્મ છે. શ્વાસોશ્વાસ વર્ગણા, ભાષા વર્ગણા અને મનોવર્ગણા. તમે પોતે પણ સારા ખરાબ વિચારો કરો છો એટલે મનોમંથન ચાલુ છે. ગાડી ચલાવતા હોઈએ તો એ આપણા માટે જે કોઈ ટેન્શન હોય એની વિચારધારા ચાલુ જ હોય. પણ એ વિચાર કરનારાને ના દેખાય ને બાજુવાને ના દેખાય. કોઈ ગાડી ક્યાંક અડી જાય સારી પેલો કે ક્યાં ધ્યાન છે, શું વિચાર કરો છો, જોઈને ગાડી ચલાવો. એ કલ્પના કરી કે તમે બીજા વિચારમાં હતા એ ગાડી ક્યાંક અડી ગઈ, આ અનુમાન થયું અને બને પણ એવું. અને ચોથી કર્મ વર્ગણા. સમયે સમયે જીવ કર્મ બાંધે છે, સમયે સમયે ઉદયથી ભોગવે છે, સદમે સમયે નિકાલ પણ
થાય છે,
તો પણ આંખે દેખાતા નથી. પાટે તો 2.25 દરેક નથી, અનંત આનંદ દરેક આવે છે, અનંત આનંદ દરેક જાય છે. કર્મ વર્ગણા દરેક કેટલા, છતાં એકે ના દેખાય. આ પૂજલા શિકાયનો સ્વભાવ એવો છે, જેમ જથ્થો મોટો બોલો એમનું કદ નાનું, કદ જેમ 5 કિલો રૂ હોય 5 કિલો લોડું હોય એમાં કેટલો ફરક. 5 કિલો રૂ હોય તો આખું બોરો ભરાય અને 5 કિલો લોડું હોય તો અહીં જ પડી ઉચકીએ ના શકાય. ઘનીભૂત છે. એમ ઔદારિક કરતા વૈકલ્ય ઘનીભૂત, વૈકલ્ય કરતા આરક ઘનીભૂત, આરક કરતા તેજસ ઘનીભૂત. તો હજી એ ચાર દેખાય, પછી તો એકદમ ઘનીભૂત. તેજસ આપણને આ જક્ષાગ્નિ છે અનુભવ તો થાય ને, અને લબ્ધિ નથી મળી. પણ ધારો તેજસ શરીર કોઈના ઉપર બાળવા માટે છોડીએ, તેજો લબ્ધિ તો આંખે દેખાય. આજે આપણી પાસે એ લબ્ધિ છે નહીં, દેખાય તેજસ શરીર જ છે. પણ પાછલી ચાર વર્ગના તો રોજ લઈએ છીએ, પાછું શ્વાસ લઈએ મૂકીએ. આ ભાષા હું બોલું છું, તમે સાંભળો છો, તમને ખબર છે સાહેબ બોલે શબ્દો આપણી ભાઈ આવે છે. પણ ગમેલી આંખ પોળી કરીએ દેખાય નહીં, દેખવા મહેનત કરીએ તો ના દેખાય. અને કારમાં રોગના તો એનાથી સૂક્ષ્મ, આઠમો નંબર અતિશય સૂક્ષ્મ, એટલે નજરે દેખાતી નથી. તો જરા યાદ રાખો કે કારમાં વર્ગના અતિ સૂક્ષ્મ છે, પણ છે પુદ્રા શિકાય
બરાબર.
એટલે વર્ણ ગંધ સ્પર્શો વાળી છે અને સૂક્ષ્મ છે, આંખે ન દેખાય એવી છે, પણ વર્ણ ગંધ સ્પર્શો વાળી છે. અરૂપી પદાર્થ નથી, રૂપી પદાર્થ છે. આત્માથી એ દ્રવ્ય તદ્દન જુદું છે. આત્મા વર્ણગંધ સ્પર્શ વિનાનો છે, અને આ વર્ણગંધ સ્પર્શ વાળું છે, બેનું એકીકરણ થઈ ગયું છે. એટલે આપણે હું રૂપાળો, હું કાળો, હું ધોળો એવું દેખાય છે. આ રૂપ કોનું છે? ઔદારિક વર્ગનાનું. જીવનું થોડું જ છે. આ રીતે ઉદ્વર્તના અને અપવર્તના બે સ્થિતિ અને રસમાં જ થાય, પ્રકૃતિની પ્રદેશમાં થતી નથી. ચાર કર્મ થઈ ગયા ને, પાંચમું ચાલતું હતું ઉદીરણા. એટલે જે કર્મ બાંધેલું છે, સ્ટોકમાં પડ્યું છે, હાલ ઉદયમાં જે નથી ને, આગળ લાંબુ લાંબુ સ્ટોકમાં પડ્યું છે, એમાં પાછલા સ્થિતિમાંથી થોડું થોડું દરેક ચાલુ સમયમાં ઉદયમાં લાવવું, એ નામ ઉદીરણા. જ્ઞાનાવરણી કર્મ આપણી પાસે 30 કોડા કોડીનું થાક હોય તો આજનું જ્ઞાનાવરણી જે ઉદયથી ભોગવાય છે આજનું, એમાં 30 કોડા કોડીના છેડે જે કર્મ પડ્યું છે, એમાંથી થોડું થોડું દર્યું આજમાં લાવી અને ઉદયથી ભોગવવું, એનું નામ ઉદીરણા. બોલો.
હવે એને લાવવા માટે તો તમે ઓલા જે પાંચ ઉપાય બતાવ્યા એ જ પાંચ ઉપાય ને, ચાર
કરે છે જીવ, કરતા જીવ છે, એના સાધન રૂપે આ બધા આચારો છે. જેમ જેમ જીવો સદાચાર ના માર્ગે જાય, એમ પાછલું કર્મ વહેલું ઉદયથી ભોગવીને પૂરું થઈ જાય, અને જો દુરાચાર ના માર્ગે જાય તો ચીકણું થઈ જાય.
બરાબર.
આ ઉદીરણા કરણ, એના ચાર ભેદ, પ્રકૃતિ ઉદીરણા, સિદ્ધિ ઉદીરણા, રસ ઉદીરણા, અપરિષ ઉદીરણા. એની પછી ઉપસમના કરણ આવે છે. ઉપસમના એટલે કર્મને દબાવી દેવું. આપણે બાંધેલું કર્મ આપણી પાસે સ્ટોકમાં હોય ખરું, પણ એની ઉદીરણા કરવી હોય તો થાય, વહેલું ઉદયમાં લાવવું હોય તો એ થાય. હવે ફેરફાર જીવ કરી શકે
બરાબર,
એને બદલે એવું દબાવી દેવું કે જીવમાં લાંબા ફેરફાર ના કરે. કર્મને એવી પરિસ્થિતિમાં મૂકી દેવું કે જીવમાં લાંબા ફેરફાર ન કરી શકે. આનું નામ ઉપસમના. આ ઉપસમના એક મોહનીય કર્મમાં જ થાય, બીજા કર્મોમાં થતી નથી. જેમ મને ધારો તમારા ઉપર ગુસ્સો આવ્યો કોઈ કારણે, પણ મને એમ થયું કે હું ગુસ્સો કરીશ તો એ ઉચિત નથી, કેમ કે અત્યારે હું એમને ઘરે રહું છું. બોલો. અને એમના ઉપર ગુસ્સો કરીએ તો આપણને તકલીફ પડે અને ખોટું હોય માણસે બંધાય. એ ગુસ્સો છે,
ગુસ્સો છે,
પણ એને દબાવી નહીં, હસતા મોડે વાત કરીએ. આ નામ ઉપસમના. એ ઉપસમના એટલે કર્મને દબાવી રાખવું. એ ઉપસમના અંતર્મૃત જ રહે કેટલો ટાઈમ, એથી વધારે ના રહે. એટલે સહેજ આડાવડા કોઈ થાય ને સંજોગ આવે એટલે આ જીવ બધું બોલ્યા વગર અને પોતાનું વરાળ કાઢ્યા વગર રહે જ નહીં. એટલે ઉપસમના લાંબો ટાઈમ ટકે નહીં. એટલે મોહનીય કરની ઉપસમના કરીને જીવ અગિયારમાં ગુંઠાણે જાય ખરો, પણ અંતર્મૃતિ વધારે ના ટકે. અને આમે અનુભવમાં સમજાય એવું છે કે કોઈ પણ બાબત આપણે આપણા મનમાં દબાવી રાખી તો સહેજ એને તક મળતા જ એ વાત બહાર આવ્યા વગર રહે નહીં. સહેજ આપણી મિત્ર મંડળી મળે તો આપણે કયા વગર ના રહીએ. વિરુદ્ધ માણસો હોય તો ના બોલીએ, જેને અમે પ્રકાશિત કરાય એવું ના હોય ત્યાં ના બોલીએ. પણ સહેજ તક મળે બોલ્યા એટલે જીવ બોલ્યા વગર. એટલે આ મોહનીય કર્મ દબાવેલું અંતર્મુક્ત જ રહે છે. એમાં અનંતાનું મંદિર ચાર કસાય. મિથ્યા તો મોહની, મિશ્ર મોહની. આ સાતને ઉપસમ આવે એટલે ઉપસમ સમ્યક્ત્વ આવે. શું આવે ફરી બોલું? ચાર અનંતાનું મંદિર. મિથ્યા તો એને દબાવવાથી જીવને સમ્યક્ત્વ ગુણ આવે. કારણ કે સમ્યક એટલે સારા વિચાર. એને કલુષિત કરનારા આહાર કર્મ હતા
બરાબર છે,
એ સાત કર્મને ઘડીભર જીવે દબાવી દીધા. એટલે જીવના વિચારોને આડાવડા ના કરે.
તો જ્યારે એ ઉપસમ સમ્યક્ત્વ થાય ત્યારે બધી ત્રણ કર્મ તો આવી ગયા ને એમાં
યથાપૂર્વક. આજે
થઈ જાય
એ ત્રણેય લાઇનસર થઈ જ જાય સાથે સર. પણ લાઇનસર આ ત્રણેય થાય તો જ આ સમય તો આવે.
ઉપસમ સમય તો આવે
એના વગર ના આવે
બરાબર.
એટલે ઉપસમ સમય તો આવે ત્યારે આ સાતે કર્મ સ્ટોકમાં હોય ખરા, પણ દબાયેલા હોય. એટલે એ એનું ફળ એ વખતે ના બચાવે. આ નામ ઉપસમ. અને સાતે દબાવેલા છે ઉપસમ સમયમાં જીવ વર્તે છે એમાંથી મિથ્યાત્વ મોની મિશ્ર મોની એ ત્રણ દબાયેલા રહે અને અનંતાનું બંદી દબાયેલો ઘણી વાર ના પણ રહે પાછળ થોડો ટાઈમ રહે પછી ના એ રહે. ઘણી વાર આપણે ના બોલવું હોય તો સામેનો માણસ જ્યારે વધારે બોલતો ન બોલવાનું તો બોલી જાય નહીં પછી નહીં તો હું તમે બોલ્યા બાજા અમારે તમારું કઈ બોલવું નથી વિરુદ્ધ મનમાં ગુસ્સો છે પણ તમે બેફામ બોલતા હો તો ગુસ્સો એ શાંતિ કા સુધી રહે અમુક સમય પૈયા સાંભળીને જીવે ગુસ્સો આવે ન બોલવાનું
બોલી જાય.
એવી રીતે મિથ્યા તો મોની
મિત્ર મોની ને સમીપ
એ હજી દબાયેલા વધારે ટાઈમ થોડો રહે. અનંતાનું બંદી કસાય આમ દબાયેલો છે તો પણ થોડોક ટાઈમ બાકી હોય હજી દબાયેલાનો એની પેલા વચ્ચે ઉદયમાં આવી જાય. જીવ ન બોલવાનું બોલી નાખાય અને ન કરવાનું કામ કરી નાખે. એટલે એમાં મિથ્યા તો મિશ્ર સમ્યક મની ઉદયમાં નથી આવ્યા. સ્ટોકમાં છે દબાયેલા છે પણ અનંતાનું બંદી કસાય દબાયેલો હતો એ ઉદયમાં આવી ગયો. એટલે શું થયું? અનંતાનું બંદી કસાય ઉદયમાં આવવાથી સમ્યક તો ચાલી ગયું બરોબર. અને મિથ્યા તો મુનિ હજી ઉદયમાં નથી આવ્યું એટલે પહેલે જવાય નહીં, ચોથે રેવાય નહીં. ચોથે રેવાય નહીં પહેલે ગુંઠાણે એટલે ચોથે થી ગબડેલો જીવ આ બીજા ગુંઠાણું કહેવાય. કયું ગુંઠાણું? એનું નામ સાસ્વાદન છે. હજી મિથ્યા તો વિનાનો કાળ એટલે સમ્યક્તો વાળો કાળ. પણ અનંતાનું મંદિર કસાય ઉદયમાં આવવાથી સમ્યક્તો મેલું થઈ ગયું, ગંદુ થઈ ગયું. એને નામ સ આસ્વાદન.
બરાબર.
જેમ બીજી ખીર ખાધી હોય ને ભમન કરે તો એને ગળપણ નો સ્વાદ આવે, પણ ગળપણ કેવું આવે, ગંદુ ગળપણ. ખીર ખાધી હોય અને ઉલટી થાય તો ગળી વસ્તુ ખાધીને ગળી બહાર કાઢીએ તો ગળપણ તો આવે ને ગામમાં, પણ એ ગળપણ ગંદુ હોય. એમ સમ્યક તો ગંદુ હોય, એટલે એ ગુંઠાણાને ન પહેલું કીધું ન ચોથું કીધું, ચોથેથી ગબડેલો છે, પેલે પહોંચેલો નથી. એટલે પેલો અધર આકાશમાં ત્રિશંકુ જેમ લટકી રહ્યો આવે છે ને, હા એના જેવું, એનું નામ બીજું ગુંઠાણ, એનું નામ સાસ્વાદન. એટલે આસ્વાદન સહી, બોલો આસ્વાદન સમ્યક્તો નો ગંદો સ્વાદ જીવને આવે છે, સારો સ્વાદ નથી આવતો. આવું મોહનીય કર્મમાં જ બને છે, બીજા કોઈ કર્મમાં આવું દબાયેલું કર્મ રહેતું નથી. કાં તો ઉદયમાં આવે, કાં તો સ્ટોકમાં પડી રહે. સમજાવ. હવે આ સાતની જ વાત કરી, ચાર અનંત અનુબંધી ત્રણ દસમુનિ, એ ઉપસમાવાદી સમ્યક્તો આવે. બાકીની એકવી જે રહી, બાર કસાય, નવ નવ કસાય, બાને નવ
એકવી,
એનો ઉપસમ કરે ત્યારે ઉપસમ ભાવનું ચારિત્ર આવે. અરે પણ એ એકવી નો ઉપસમ આઠમા નવમા દસમા ગુંઠાણે થાય. કયા ગુંઠાણે? અને સર્વથા ઉપસમ થઈ જાય એકવી નો, એટલે અગિયાર મે ચડે. એનું નામ ઉપસમ શ્રેણી. કર્મને ઉપસમ આવતા ઉપસમ આવતા ઉપર ચડવું, એ કર્મ છે ખરું, સ્ટોકમાં મૂકી રાખ્યું છે એટલે પછાડવાનું જ છે, નાશ નથી કર્યો. એમાં એવો ક્રમ છે, પેલો નપુંસક વેદ ઉપસમ આવે, પછી સ્ત્રી વેદ ઉપસમ આવે, પછી હાસ્ય શતક ઉપસમ આવે, પછી પુરુષ ઉપસમ આવે. આ બધું નવમાં ગુંઠાણે જીવ કામ કરે, અને એ નવે ઉપસમ્યા બાદ અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની બે ક્રોધ ઉપસમ આવે, પછી સંજુલન ક્રોધ ઉપસમ આવે, પછી બે માન ઉપસમ આવે, પછી સંજુલન માન ઉપસમ આવે, પછી બે માયા ઉપસમ આવે, પછી સંજુલન માનને માયાને દબાઈ રાખે, અને ત્યારબાદ બે લોભ અપ્રત્યાખ્યાનીને એને ઉપસમ આવે. હવે છેલ્લો સંજન લોભ ઉપસમાવાનો એક બાકી રહ્યો, છેલ્લું ઉવારી બોવારીને દબાવવાનું છે ને, એના બે ભાગ કરે, બાદર અને સૂક્ષ્મ. બાદર લોભને ઉપસમાવે પેલો, ત્યાં સુધી નવમું ગુંઠાણું કહેવાય. ત્યાં સુધી બાદર લોભ ઉપસમી ગયા પછી સૂક્ષ્મ લોભને ઉપસમાવાનું કામ દસમા ગુંઠાણે કરે, એટલે એનું નામ સૂક્ષ્મ સંપ્રાય. એક કસાય દબાઈ જાય હાવ, એટલે જીવ અગિયારમા ગુંઠાણે ચડે. મોહનીય કર્મ સાવસાન થઈ ગયું. અઠ્યાવીસે અઠ્યાવીસ પ્રકૃતિઓ બાંધેલી છે, સ્ટોકમાં છે, એની સત્તા છે, પણ એક કર્મ ઉદયમાં નથી. એટલે કેવડી ભગવાન જેવા વિતરાગ ભગવાન કહેવાય, એવો આ જીવ પણ વિતરાગ હોય. હા, એક મોની ઉદયમાં નથી, રાગે નથી, દ્વેષે નથી, ક્રોધ નથી, માન નથી, માયા નથી, લોભ નથી. ફરક એટલો, કેવડી ભગવાનને સ્ટોક નથી હોતો, ક્ષય કરીને ચડ્યો છે, આને સ્ટોક ભરેલો છે. જેમ એક માણસ લાખો રૂપિયા વાળો હોય અને ધનપતિ કહેવાય, અને બીજો માણસ બેંકના લાખો લઈને એના જેવું વર્તન કરતો હોય, બે ગાડીઓ ફેરવતા હોય, બોલો
બે ગાડીઓ ફેરવતા
હોય, દેખાય ને પૈસાદાર જેવા જ, બે ની વતનો ઘરથી દેખાય, પણ એક દેવાદાર છે, એક મૂડીદાર છે. એની જેમ એક છપક વાળો છે, એક ઉપસમક વાળો છે. આ તો સમજાવવા પૂરતું દાખલો આપું છું. બેની વટનું ઘર બી દેખાય, એમ બે દેખાય વિતરાગ, અગિયારમાં નામે વિતરાગ, તેરમાં નામે વિતરાગ, બારમાં નામે વિતરાગ, પણ ત્રણેયમાં ફરક. અગિયારમાં વાળો ઉદયમાં મૌર્ય નહીં હોવાથી વિતરાગ, પણ સત્તામાં મૌર્ય પડ્યું છે એનું પતન થવાનું છે. બારમા વાળો વિતરાગ, પણ મોહનો ક્ષય કર્યો છે માટે વિતરાગ, સાચો વિતરાગ. પણ નાનાવણી દશાની અંતરે ત્રણ કર્મનો ક્ષય હજુ નથી કર્યો એટલે સર્વજ્ઞ નથી. વિતરાગ છે પણ સર્વજ્ઞ નથી, સદમસ્થ કહેવાય. તેરમા વાળાએ મોહનીનો ક્ષય કર્યો, નાનાવણી દશાની અંતરાયનો પણ ક્ષય કર્યો, એ વિતરાગ પણ છે અને સર્વજ્ઞ પણ છે. તેરમા વાળા વિતરાગ સર્વજ્ઞ, બારમા વાળા વિતરાગ ખરામાં સર્વજ્ઞ નહીં, અગિયારમા વાળા વિતરાગ ખરા પણ સર્વજ્ઞ તો નહીં, પણ મોહની ની સત્તા વાળા.
પંડિતજી સવાલ એ થાય કે અગિયારમા વાળો જેને આપણે વિતરાગ કહીએ છીએ અને મોહ મોહની કર્મ ખૂબ જોટ પર સત્તામાં પડેલું છે પણ ઉદયમાં નથી.
ઉદયમાં
તો હવે કહેવાનો વાત એ છે, જો સત્તામાં પડેલું છે તો એનો ઊંડે ઊંડે એ મોહ ભોગવવાનો ભાવ ખરા કે નહીં?
એ વખતે ભાવ ના હોય,
એ વખતે ભાવ
એક અંતરમાં પછી બાજુ એ મોહ ઉદયમાં આવે આવે ને આવે જ,
એટલે એ પડવાનો જ,
પડવાનો જ છે અને ભોગવે જ,
ભોગવે જ.
અરે અગિયારમાં ગયેલા જીવનું પતન બે રીતે થાય. એનું આયુષ્ય પૂરું થઈ જાય, ધારો મરી જાય તો સીધો અગિયારમીથી ચોથે આવે. મરે નનુત્તરમાં જાય એટલે દેવમાં ચાર જ ગુણખાણા હોય,
બરાબર.
અને જો મરે નહીં, આયુષ્ય લાંબુ હોય તો જેમ ચડ્યો હોય તેમ પડે, જેમ
ચડ્યો હોય એમ પડે.
અગિયારમીથી દસમે આવે, દસમીથી નવમે આવે, નવમે થી આઠમે આવે, આઠમે થી પછી સાતમે છઠ્ઠે રહી પણ જાય. મુનિ પણ છે ને, ખાલી રહી પણ જાય ને પડે બી ખરો. પાંચમે જાય, ચોથે જાય, બીજે જાય ને પહેલે પણ આવી જાય. કયો? જેનું આયુષ્ય લાંબુ હોય અને ગુણઠાણાનો કાળ પૂરો થાય એટલે ઉતરી જવું પડે. એને શાસ્ત્રમાં કહેવાય કાલક્ષય. અને જે મરીને અનુત્તરમાં ગયો એનું નામ ભવક્ષય. એ ભવક્ષય પડે એ ચોથે જ જાય. બોલો, અનુત્તરમ જાય એટલા માટે. અને કાલક્ષય પડે એ જેમ ચડ્યો હોય તેમ ઉતરે. છઠ્ઠે હાથમાં આવીને મુનિપણામાં અટકી જાય અને પેલે પહોંચી જાય. બીજે
ગુણસ્થાનમાં કેટલા વખત સુધી રહી શકે?
કયા
બીજા ગુણસ્થાનમાં?
બીજામાં, બીજામાં એક સમય પણ રહે, બે સમય પણ રહે, ત્રણ સમય પણ રહે, વધારે વધારે છ આવલિકા.
છ આવલિકા
બસ, છ આવલિકા એટલે આપણે આંખ મીચી ઉઘાડી એવો ટાઈમ લાગે આપણને. એક 48 મિનિટ નું એક મુહૂર્ત અર્થ કહેવાય ને,
બરાબર?
બોલો,
બરાબર.
48 મિનિટ નું
એક મુહૂર્ત કહેવાય.
એમાં 1,67,77,216 આવલિકા થાય 48 મિનિટ ના. એક મુહૂર્તમાં
1,67,77,216
ગાથા છે આવી. એક ગા કોળી 67 થી લખા શબ્દ 29 સહાય દોય સયા સોલહિયા આવલિયા ઈગ મુતમી. એટલે 48 મિનિટ માં આટલા ભાગ કરો 1,67,00,000, એક ભાગમાં જેટલું આવે એટલી આવલિકા સમજવી, એટલી નાની આવલિકા સમજવી.
એટલે કાંઈ પાછો ચડે કા પેલે જાય, શાશ્વતાન ઉપર હોય
એ ચડે નહીં,
ચડે નહીં,
એ પડે જ,
પડે જ.
બીજું આવે ને ચડતા ત્રીજું આવે,
ચડતા ત્રીજું નહીં, ચડતા સીધું ચોથું આવે. પેલે થી ચોથું, પહેલે થી ચોથું આવે અને બીજું ગુંઠાણું ફરતા જ આવે, ફરતા ના આવે. અને બીજે આવેલું જે નિયમ આ પહેલે જ જાય. આટલી વાત સમજાવી? આ ઉપસમના ની વાત ચાલતી હતી અને મોહનીય કર્મ નો જ ઉપસમ થાય. બીજા કોઈ કર્મ નો ઉપસંગ ના થાય. નાનાવણી કર્મ તમે હળવું કરી શકો, તીવ્ર રસવાળું હોય તે પણ ઉપસંગ ના કરી શકાય. કાં તો ક્ષય ઉપસંગ કરાય, કાં તો ક્ષય કરાય. જેમ આપણે થોડું ઘણા શાસ્ત્ર આવડે એથી એ ક્ષય ઉપસંગ કહેવાય, હાવ ના આવડે એ ઉદય કહેવાય, અને સરસરાટ ભરાય બધું આવડી જાય એ ક્ષય કહેવાય. ત્રણ જ હોય, એનો ઉપસમ ના હોય. આ ઉપસમ ના કરણ એના ચાર ભેદ, પ્રકૃતિનો ઉપસમ, સ્થિતિનો ઉપસમ, રસનો ઉપસમ, પ્રદેશનો ઉપસમ. એની પછી નિદ્ધતિ નામ, હા બોલો, હવે એની પછી નિદ્ધતિ નામનું એક કરણ આવે છે. આ ઉપસમનામાં કરણને દબાવી દીધું, આમાં બીજા ફેરફારો ના થાય દબાયા પછી, સમજાય છે. હવે નિદ્ધતિમાં એમાં પણ આવું છે, કર્મને જીવ એવું ચીકણું બાંધે, બોલ, એમાં બાંધ્યા પછી લાંબા કોઈ ફેરફારો ના કરે, બે ફેરફાર કરે, એક ઉદ્વર્તના એક અપવર્તના, બોલો, બે જ કરી શકે, વધારો ઘટાડો કરી શકે, પણ એક કર્મને બીજામાં પલટાવવાનું એટલે સંક્રમ કરવો હોય અથવા વહેલું ઉદયમાં લાવી ઉદીર્ણા કરવી હોય તો ના કરી શકે. એવું કર્મ બાંધે ચીકણું જેમાં બે જ ફેરફાર થાય, બોલો, બીજા ફેરફાર એનું નામ નિધત્તિ. હે, ચાર ભેદ, પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. અને આ બે કર્મ પણ જેમાં ન લાગે એટલે એક એક કર્મ ન લાગે, ઉદ્વતનાય ન લાગે, અપોટનાય ન થાય, સંક્રમી ન થાય, જેવું બાંધ્યું હોય એવું ભોગવવું જ પડે, બોલો, એનું નામ નિકાચના, આઠમું કર્મ. ચીકણું કહો, નિકાચી જ કહો, જેમાં એક એક કર્મ લાગુ ના પડે, બાંધ્યા પછી કર્મમાં જરા પણ ફેરફાર ના થાય, જેવું બાંધ્યું હોય એવું ભોગવવું પડે, એ નિકાચના. સૌથી વધારે ભયંકર કરણ આ છે. ભગવાન મહાવીર પ્રભુના જીવે વાસુદેવના ભવમાં પેલા સંગીત સાંભળવામાં શોખીન જે એમના રાજપુરુષો હતા એને કહેલું કે હું સુઈ જાઉં પછી સંગીત બંધ કરાવજો. એને બંધ ન કરાયું,
બરાબર.
ભગવાન ઉઠી ગયા એ વખતે, એમને ગુસ્સો આવ્યો, એટલે ધગધગતું સીધું સૈનિકોના ખાનમાં રેડ્યું. એનાથી એમણે એવું ચીકણું કર્મ બાંધ્યું કે મહાવીરના ભાવમાં આટલી સાધના છે, આટલો વૈરાગ છે, આટલો તપજપ છે, તો એ કર્મ તૂટ્યું નહીં. એમના કાનમાં કિલા નખાયા, કિલા નખાય હવે કેટલા આર પાર બેની અણીઓ વડે એટલા ખીલા ઊંડા નખાય, બે ખીલાની અણીઓ આર પાર અડે કાનમાં એટલા ઊંડા નખાયા. એને કાઢવા માટે દોરડો ઝાડા જે બાંધી અને આમ ખેંચવા પડ્યા. આપણે તો મરી જઈએ, તમર જ આવે,
તમર
કેવું હા, એ નવા બાંધી જુદા. અને એમણે એમણે આવા કાનમાં ખીલા નખાયા તો એ મારનારા ઉપર ગુસ્સો ના કર્યો,
એને નિર્જરા છે,
હે,
એમને નિર્જરા છે ભગવાનને.
એટલે આ ચીકણું કર્મ એમણે બાંધ્યું એ નિકાચી જ કહેવાય. શું કહેવાય?
નિકાચી,
નિકાચી. એવી રીતે પાછલા ભાવમાં એવી ઊંચી ભાવના આવે કે મારે એવો સમય ક્યારે આવે કે હું ભવ્ય જીવોનો ઉપકાર કરું, ભલું કરું, ધર્મ પમાડું, મોક્ષે વાળું. આવી ઉમદા ભાવનાથી આ તીર્થંકર નામ કર્મ બાંધે અને એને નિકાચિત કરે,
નિકાચિત કરે
એટલે ચીકણું કરે,
ચીકણું કરે
એટલે અવશ્ય ઉદયમાં આવે જ,
આવે જ એટલે એમને દેશના દેવી જ પડે,
એટલે એમને દેશના દેવી જ પડે. અને વ્યવહારથી સારું કર્યું કહેવાય, ત્રણ ભાવ રહી બોલ લોકોનું કલ્યાણ કરીને મોક્ષી જાય, પણ નિશ્ચયથી બાધા આવે.
એટલે એ લોકો આવું
કર્મ બંધાય.
નિકાચિત કર્મ કહેવાય.
એ લોકોને ભોગવવું જ પડે.
એટલે ત્રણ ભાવ રહેવું પડે.
ત્રણ ભાવ રહેવું પડે.
ત્રીજા ભાવમાં આ કર્મ ઉદય માં આવે. જેમ મહાવીર સ્વામી ના જીવે 25મા ભાવમાં આ કર્મ બાંધ્યું, ભવિ જીવોનું ભલું કરવાનું, ભલી ભાવના એનાથી. એટલે એમને 26મો દેવલોક નો ભાવ કરવો પડ્યો, અત્યારે મહાવીર નો ભાવ કરવો પડ્યો. જો આ ન બાંધ્યું હોત તો એ વખતે એવું તપ હતું, મહિના મહિના ના ઉપવાસ, કેટલાક ભાવ એ જ ભાવે મોક્ષ જતા રહે. એટલે વ્યવહાર થી સારું કહેવાય, નિશ્ચય થી ખોટું કહેવાય. નિશ્ચય નું બંધન વધાર્યું. કર્મ બાંધ્યું અને એમને ફરજે કર્મ ભોગવવા બે ભાવ લેવું પડે, એટલો મોક્ષ એટલો મોડો મળે. લેવા જ પડે. નિકાચી ચીકણું
બોલો
છે. પુણ્યકર્મ
છે, પુણ્યકર્મ પણ.
પણ જેને મોક્ષે જવું હોય એને પુણ્યકર્મ બંધન કહેવાય ને.
બરાબર છે.
ભલે હો નાની હોય પણ છે તો બેડી.
બરાબર છે.
નહીં બેસી એ નિશ્ચયથી એ બંધન કહેવાય. વ્યવહારથી શું કહેવાય? બીજાનું ભલું કરનારું કર્મ છે એટલે આપણે ઉતાવળીએ સ્વભાવે શું બોલીએ? સારું ભલે ને એવું બંધાય, શું ખોટું? બીજાનું ભલું થશે ને. ઉપર છેલ્લી બુદ્ધિ શું કહીએ કે 34-30 વાળું સમોસામાં બેસવા મળે, લોકો પૂજે પગ પૂજે, બોલો માન પાન કેટલા.
ત્યારે તેના ભાવ પણ હોય માન પગ લેવાનો.
ના બાબા, આપણે સાંભળનારા હોય,
આપણે એવા ગાંડા થી આપણે બોલીએ.
હા, હંમેશા પુણ્ય ને હું ઈચ્છું જ હોય.
બરાબર છે.
જ્ઞાનીઓ કે પુણ્ય એ પણ એક બંધન છે.
બરાબર છે.
છે સુખ પણ છે બંધન.
બરાબર.
જેના આત્માના ગુણો મેળવવા છે, બોલો, એના આવા ભૌગોલિક સુખ સાથે રસ હોતો નથી. આમ નામ નિકાચિત. નિકાચ ના કરેલા કર્મમાં એક પણ ફેરફાર ના થાય. જેમ બાંધ્યું તેમ ભોગવવું પડે, એ નિકાચિત. અને એમાં નાનું મોટું કરી શકાય એવું નિધત્તિ. અને શુભ નું અશુભ ને અશુભ નું શુભ માં પલટાવી શકાય સંક્રમ. આ પ્રમાણે જીવ ભાંજ્યા પછી કર્મમાં આ જાતના ફેરફાર કરી શકે છે. એને આઠ કરણ કહેવાય છે. અને કર્મ પૈડી નામનો ગ્રંથ છે, શિવ શર્મસુરી મહારાજ નો બનાવેલો. એમાં આઠે આઠ કરણની આ વ્યાખ્યાઓ કરેલી છે અને વિસ્તારથી એનો અર્થ સમજાવેલો છે. અને અત્યારે આપણે એ ગ્રંથના અર્થ લખીએ છીએ બને એકલા. એના ઉપર યશોવીજી મહારાજ સાહેબની ટીકા છે, બીજી મલેગીરી મહારાજની ટીકા છે, અને ત્રીજી જેનું નામ બહુ પ્રસિદ્ધ નથી એવા કોઈ અગમ્ય આચાર્યની ચૂરણી છે. ચૂરણી એટલે પ્રાકૃત ભાષામાં ટીકા, આ સંસ્કૃત ભાષામાં ટીકા. એમ ત્રણ ટીકાઓ છે, ચૂરણી, મલેગીરીજી ટીકા, યશોવીજી મહારાજની ટીકા. એમાં વધારે બહુ વિસ્તાર વાળી બધા વિવેચન વાળી ટીકા યશોવીજીની છે. કેમ છેલ્લા છે ને એટલે પેલા બે નું વાંચીને એમને વધારે વિસ્તારી ખુલાસો કર્યા. બધા અત્યારે સાધુ સાધુ મહારાજ સાહેબો આ ગ્રંથ ભણે તો એમની આ યશોવીજી ટીકા વધારે ભણે.
બરાબર.
એમાં વધારે વિસ્તાર છે કામ
માટે. એનો ગુજરાતી
છે ખરું
છે.
હા, બનાવ્યું પણ બહુ સંક્ષિપ્ત ગુજરાતી છે. આજે 50 વર્ષ પહેલા ગુજરાતી બનાવ્યું છે, 50 વર્ષ પહેલા. એટલે એ વખત ની ગુજરાતી ભાષામાં જેટલા બનેલા સંક્ષિપ્ત અર્થો સમજાયા છે. ખ્યાલ છે ખરું. એનું નામ મને કરતાનું યાદ નથી રહ્યું, પણ 60-70 વર્ષ પહેલા પ્રકાશિત થયેલું છે.
બહુ સારું કહેવાય
ગ્રંથ છે. પણ આવો ગ્રંથ ભણનારા જીવો પ્રાય કરીને સંસ્કૃત ટીકા વાંચે, ગુજરાતી બહુ ઓછી વાંચે. અને હિન્દુસ્તાનમાં રહેનારા જીવો અને આવા ગ્રંથો ભણનારા જીવો સંસ્કૃત ભણે 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 કઈ સમજે છે કે આગલા બધા ગ્રંથો સંસ્કૃતમાં જ છે.
બરાબર.
એટલે સંસ્કૃત ભાષા પહેલા ભણે.
બરાબર.
જેમ અમેરિકા આવનારી ઇંગ્લિશ ભાષા ભણે ને.
બરાબર.
એના વગર ચાલે નહી. એમ સાધુ થનારા આત્માઓ સંસ્કૃત અવશ્ય ભણે જ. અને ભણી આવી ટીકાઓમાં છે. ટીકાઓમાં એક રીતિમાં જેટલો અર્થ હોય એ તો ગુજરાતી આમ પાંચ લીટી માસ હોય,
બરાબર,
સમજાવવા જાય એટલે લાંબુ થઈ જાય,
બરાબર.
એટલે એને સાસુમાં જ મજા આવે. પણ હવે બાળ જીવો જે સાસુ નથી ભણ્યા એવા જીવોના ઉપકાર માટે અનુભવી જીવો એનું ગુજરાતી વિવેચન કરતા હોય છે. જે કર્મ આપણે બાંધ્યું હોય એ બાંધ્યા પછી એમાં નાનું બાંધ્યું હોય તો મોટું કરી શકીએ, મોટું બાંધ્યું હોય તો બે જ ફેરફાર થાય, બીજા કોઈ ફેરફાર ના થાય. અશુભ ને શુભમાં ન લઈ જવાય, શુભ ને ન લઈ જવાય, બસ. એને શાસ્ત્રીય ભાષામાં ઉદ્વર્તના અને અપવર્તના બે જ થાય, સંક્રમ્ય ન થાય, ઉદીર્ણય ન થાય, ઉદય પણ ના થાય. આવું જે કર્મ દબાવી દેવું, સ્થિતિ રસ લાંબો થાય, સ્થિતિ 100 વર્ષની બધી 500 વર્ષની થઈ શકે, 500 ની બધી 100 વર્ષની થઈ શકે. હા, અને એક થાણી રસ બાંધ્યો ચાર થાણી, ચાર થાણી બાંધ્યો એક થાણી, સ્થિતિ રસ વધી શકે ને ઘટી શકે. બીજો ફેરફાર આમ નિધતિ, અને આવો ફેરફાર ન થાય એ નામ નિકાચના. નિકાચી બાંધેલા કર્મો અતિશય ચીકણા હોય અને જીવને અવશ્ય ભોગવવા
પડે.
જે રસે બાંધા હોય એ રસે. આ નામ આઠ.
તમે વારંવાર તમારા તમારા તમારી ભાષામાં કે તમે ઉપદેશમાં એક થાળીયું, બે થાળીયું, ત્રણ થાળીયું, ચાર થાળીયું બોલતો, તો એનો મને અર્થ
સમજાવ. જે સાદે સાદો કર્મનો રસ બાંધ્યો હોય એને એક સ્થાનિક કહેવાય, એક પ્રકારનો સ્થાન એને પ્રકાર. હવે જેમ શેરડીનો રસ છે, આપણે ધારો 12 શેર રસ બજારમાંથી લાવીએ, હું ત્યાંની ભાષા 12 શેર, અહીંયા હવે
12 રસ,
12 શેર,
12
હવે 12 કિલો રસ લાયા, પછી ઓમાને આપવા માંડી. એ શેરડીમાં જેવો રસ હોય એવો જ હોય, એ થાણીઓ કહેવાય, એક પ્રકારનો સ્થાન એટલે પ્રકાર. એને ઘેર લઈ અને ઉકાળી ઉકાળીને અડધો પાડી નાખીએ અને અડધો જાડો કરી નાખીએ, એટલે 12 શેરનો 6 શેર કરી નાખીએ. બોલો, તો મીઠી વસ્તુમાં મીઠાશ વધે. લીમડાનો રસ લાયા હોય કરવો, કડું કરી આપ્યું તો જેમ ઉકાળો એમ કડવા શોધે,
બરાબર.
એ અડધો બાળી અને અડધો રાખીએ,
અડધો બાળી અને અડધો રાખીએ,
એના જેવો જે સ્વાદ જેમાં હોય
એનો જેવો સ્વાદ,
એના બે થાળી,
બે થાળી
સમજાય છે. અને 12 શેર માંથી બાળી બાળીને 8 શેર બાળી નાખીએ, બોલો, 4 શેર રાખીએ, એ બે ભાગ બાળી નાખીએ અને ત્રીજો ભાગ રાખીએ. એટલે કડવી વસ્તુમાં કડવા શોધે, મીઠી વસ્તુમાં એના જેવો રસ,
એના જેવો રસ,
એ ત્રણ થાળીઓ, ત્રીજો ભાગ બાકી રાખીએ,
બરાબર.
અને 9 શેર બાળી નાખીએ અને 3 શેર રાખીએ, એમાં જેટલી મીઠાશ અને કડવાશ, એ ચાર થાણી રસ. ચાર થાણી અર્થ એ કે વસ્તુનો સહજ રસ હોય એમાં એના ચાર ભાગ બુદ્ધિથી પાડો, ત્રણ ભાગ બાળી નાખો અને એક ભાગ રાખો, એના જેવી કડવાશ, એના જેવી મીઠાશ જેમાં હોય એવું ચીકણું કર્મ બાંધીએ એને ચાર થાણીઓ કહેવાય. આમ તો ચીકણું છે ને, તીવ્ર રસ વાળું. થાણિયાનો અર્થ પ્રકાર.
બીજી રીતે જો
અને સામાન્ય જેવો અનંતાનુબંધી ની મારી એ ચૌથાણીઓ, એ ચીકણો રસ થાય, વધારે તીવ્રતા એ ચારઠાણીઓ, ઓછી તીવ્રતા, મંદતા વધારે એ ત્રણ થાણીઓ, એથી વધારે મંદ બે થાણીઓ, અતિશય મંદ એ એક થાણી,
બરાબર.
આવું શાસ્ત્રમાં ચાર પ્રકાર આવે છે. ચલો બસ.
જે સ્વરૂપ સમજ્યા વિના પ
દુઃખ કલ્યાણકારણ પ્રધાનમ સર્વધર્માણામ જય.